एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જેણે અમેરિકન સાહિત્ય અને સંસ્કૃતિ પર ખરેખર બહુ ઊંડી છાપ છોડી છે.
હા, આપણે વાત કરીશું જેક કેરોઆકની પ્રખ્યાત નવલકથા ઓન ધ રોડ વિશે. આ પુસ્તક મને લાગે છે ખાલી રસ્તા પરની મુસાફરી નથી, પણ એક આખી પેઢીની, એમ કહી શકાય કે માનસિક અને આધ્યાત્મિક શોધની ગાથા છે.
બિલકુલ સાચી વાત. જેક કેરોઆક, જે બીટ જનરેશનના મુખ્ય સૂત્રધાર ગણાય, એમની પેલી ફ્રેન્ચ કેનેડિયન અમેરિકન પૃષ્ઠભૂમિ અને કામદાર વર્ગના અનુભવો, એ બધાએ એમના લેખનને એક અનોખી ધાર આપી છે, ખબર છે?
હા, એ તો છે.
ઓન ધ રોડ 1957માં પ્રકાશિત થઈ, પણ એનો આત્મા તો જાણે 1951માં જ ઘડાઈ ગયો હતો.
એમ કેવી રીતે?
જ્યારે કેરોઆકે માત્ર 3 અઠવાડિયાના જુસ્સામાં, તમે માનશો નહીં, 120 ફૂટ લાંબા સ્ક્રોલ પર આખી વાર્તા લખી નાખી હતી. શું વાત કરો છો, 120 ફૂટ 3 અઠવાડિયામાં?
હા હા, આ ઘટના પોતે જ મને લાગે છે પુસ્તકની જે ઉર્જા છે, ગતિ છે, એનું પ્રતીક છે.
અને એ ઉર્જા એટલે એમની પેલી ખાસ લેખન શૈલી, સ્પોન્ટેનિયસ પ્રોઝ, સહજ ગદ્ય જેને કહીએ.
આ શું છે, બરાબર ખાલી ઝડપથી લખી નાખવું?
ના ના, એનાથી ઘણું વધારે. તમે એમ વિચારો કે જાણે કોઈ જેઝ સંગીતકાર વગાડતો હોય ને, અને એ સંગીતની લય, એનો જુસ્સો, એ અણધાર્યા વળાંકો, એ બધું સીધે સીધો શબ્દોમાં ઉતરી રહ્યું હોય, કોઈ રોકટોક વગર, કોઈ જાજા સુધારા વધારા વગર.
અચ્છા,
એ છે સહજ ગદ્ય. એટલે કે વિચારો અને અનુભવોનો એકદમ અસ્ખલિત પ્રવાહ, જે વાંચનારને સીધો અનુભવના કેન્દ્રમાં લઈ જાય. ઓન ધ રોડ આ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે, અને અમેરિકન રોડ નોવેલ માટે તો એ પાયાનો પથ્થર બની ગઈ.
ભલે ત્યારે એની ટીકા થઈ હોય, પણ આજે તો એ ક્લાસિક ગણાય છે.
તો આજની આપણી આ ચર્ચામાં આપણે આ નવલકથાના કથાનક અને પાત્રોના દિલમાં ઉતરીશું, એના મુખ્ય વિષયોને સમજીશું, અને એ જાણવાની કોશિશ કરીશું કે આ પુસ્તક આજે પણ કેમ આટલું પ્રસ્તુત છે. તો શરૂ કરીએ આ સફર.
ચોક્કસ.
જે શરૂ થાય છે એક યુવાન લેખકની બેચેનીથી.
હા, વાર્તાનો નાયક અને વર્ણનકાર છે સેલ પેરાડાઇઝ, જે ખરેખર તો કેરોઆકનું જ એક સ્વરૂપ છે. 1940ના દાયકાનો અંત છે. તે ન્યૂજર્સીમાં પોતાની માસી સાથે રહે છે. તાજેતરમાં છૂટાછેડા થયા છે, બીમારીમાંથી ઊભો થયો છે, અને જીવન જાણે આમ થંભી ગયું છે એવું લાગે છે.
અને ત્યાં જ એન્ટ્રી થાય છે ડીન મોરિયાર્ટીની.
બરાબર, વાવાઝોડાની જેમ પ્રવેશે છે ડીન મોરિયાર્ટી.
ના, નામ જ ખબર છે, જાણે કરંટ જેવું લાગે છે. ડેનવરથી આવેલો ભૂતપૂર્વ ગુનેગાર, પણ ગજબનો કરિશ્મા છે એનામાં.
હા, અદ્ભુત. એના માટે જીવન એટલે સતત ગતિ, અનુભવની ભૂખ, જેઝ, કાર, સ્ત્રીઓ અને બસ વાતો વાતોને વાતો. કેરોવાક એને પેલું હોલી ગુફ કહે છે.
હોલી ગુફ?
હા.
એટલે?
એટલે કે એક એવો માણસ જે પોતાની કાચી ઉર્જા અને જીવન માટેની તરસમાં લગભગ પવિત્ર લાગે, પણ એ જ સમયે મૂર્ખ અને થોડો બેજવાબદાર પણ હોય. સેલ માટે તો ડીન એ બધું જ છે જે એના સ્થિર જીવનમાં ખૂટે છે.
અને અહીંથી શરૂ થાય છે પેલી અમેરિકાના રસ્તા ઉપરની સફર.
હા, પણ આ કોઈ એક ચોક્કસ મંઝિલની યાત્રા નથી, એ સમજવું જરૂરી છે. આ તો સતત ચાલતી એક શોધ છે. 1947થી 1950 વચ્ચે સેલ, ડીન અને એમના મિત્રો આખા દેશમાં ગાડીઓ લઈને ફરે છે, હિચહાઇકિંગ કરે છે, બસોમાં જાય છે.
પણ આ ખાલી ફરવાની વાત નથી, ખરું ને? એની પાછળ કંઈક ઊંડું છે.
બિલકુલ. આ ભૌગોલિક મુસાફરીની સાથે એક આંતરિક ખોજ પણ ચાલે છે. તેઓ જેને આઈટી કહે છે તેની શોધ.
આ આઈટી, આ શું છે? કોઈ વસ્તુ, કોઈ જગ્યા, કે પછી કોઈ અનુભૂતિ?
એ જ તો આખી વાતનું રહસ્ય છે. આઈટી એ કોઈ વર્ણવી ન શકાય એવી પરમ આનંદની, શુદ્ધ અનુભૂતિની, ઊંડી સમજણની ક્ષણ છે.
અચ્છા.
એ ક્ષણ જ્યારે તમે જીવન સાથે, સંગીત સાથે કે બીજા માણસ સાથે જાણે એકાકાર થઈ જાઓ. તેઓ આ આઈટીને બીબોપ, જાઝની ધૂનમાં, ગાડીની સ્પીડમાં, સેક્સ અને ડ્રગ્સના નશામાં અને પેલી ગાઢ મિત્રતાની તીવ્રતામાં, એમાં શોધવાની કોશિશ કરે છે. આ શોધ જ આ નવલકથાનું એન્જિન છે એમ કહી શકાય.
પણ અહીં જ પેલો મૂળ સવાલ ઉભો થાય છે ને. કયો સવાલ? કે શું આ સતત ઉત્તેજના અને બેફામ સ્વતંત્રતાની શોધ શું એ ખરેખર કોઈ ઊંડી સમજ તરફ લઈ જાય છે, કે પછી એ ખાલી ક્ષણિક ઉન્માદ છે જે અંતે થકવી નાખે છે, કદાચ તોડી પણ નાખે છે?
બરાબર. અને સેલની આંખોથી આપણે આ બંને બાજુઓ જોઈએ છીએ, જીવનનો પેલો ઉલ્લાસ અને સાથે સાથે તેનો અંધકાર પણ.
તો ચાલો આ બે મુખ્ય પાત્રોને થોડા વધુ નજીકથી જોઈએ. સેલ પેરેડાઇઝ.
હા, સેલ જેક કેરોઆક એ એક વિચારશીલ નિરીક્ષક છે. તે ડીનની પેલી ઉર્જાથી અંજાયેલો છે, એને લગભગ ગુરુ જેવો માને છે. તે આ બધા તોફાનોમાં ભાગ લે છે, પણ સાથે સાથે તેને નોંધતો પણ જાય છે, સમજવાનો પ્રયત્ન કરે છે.
એટલે એ ખાલી વહી નથી જતો એમ?
ના, પૂરેપૂરો નહીં. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ સેલમાં એક પ્રકારની પરિપક્વતા આવે છે અને થોડો મોહભંગ પણ. તે ડીનના આકર્ષણ અને તેના પેલા વિનાશક સ્વભાવ વચ્ચેનો તફાવત સમજવા લાગે છે, અને અંતે તે રસ્તાની ગતિને બદલે સ્થિરતા અને સર્જન એટલે કે લેખન પસંદ કરે છે.
જ્યારે ડીન મોરિયાટી, જે વાસ્તવિક જીવનના નીલ કેસિડી પર આધારિત છે, ખરું ને?
હા, બરાબર. ડીન તો નવલકથાનો ધબકતો પણ દુઃખદ હીરો છે. એનામાં ચુંબકીય આકર્ષણ છે, પણ એટલા જ ઊંડા વિરોધાભાસ પણ છે.
જેમ કે
એ આધ્યાત્મિક સત્યનો શોધક છે, પણ સાથે જ એક હોલી કોન મેન એટલે કે પવિત્ર દેખાતો ઠગ એવો પણ છે. તેને સતત ગતિ અને સંવેદનાની એવી તીવ્ર જરૂર છે કે તે બધી જવાબદારીઓથી ભાગતો રહે છે.
દુઃખદ લાગે છે.
અને છે પણ. તેની યાત્રા અંતે કરુણ પતન તરફ જ જાય છે. તે પોતાની જ આગમાં બળી જાય છે અને અંતે થાકેલો, તૂટેલો અને સાવ એકલો રહી જાય છે. ડીન જાણે નિરંકુશ સ્વતંત્રતાના વચન અને તેની નિષ્ફળતા એ બંનેનું જીવંત પ્રતીક છે.
અને આ બંને વચ્ચેનો સંબંધ સેલ અને ડીનનો
એજ
તો નવલકથાનું કેન્દ્ર છે.
બિલકુલ. ખૂબ જ જટિલ, તીવ્ર અને કહી શકાય કે અસમાન મિત્રતા છે. સેલ ડીનને લગભગ પૂજે છે, જ્યારે ડીનને સેલ જેવા પ્રશંસક પ્રેક્ષકની જરૂર છે.
પણ આ સંબંધ ટકતો નથી એમને.
સમય જતાં એમાં તિરાડો પડે છે અને એનું દર્દનાક વિઘટન વાર્તાનો એક મહત્વનો ભાગ છે. અંતે પેલું દ્રશ્ય છે જ્યારે સેલ લાચાર ડીનને મદદ નથી કરી શકતો. એક ક્ષણ જાણે એક યુગના અંત જેવી લાગે છે.
આ બે સિવાય બીજા પાત્રો પણ છે જે વાસ્તવિક બીટ લેખકો પર આધારિત છે.
હા, જેમ કે કાર્લો માર્ક્સ, જે એલેન ગિન્સબર્ગનું પ્રતિબિંબ છે, એ વિચારશીલ કવિ મિત્તર છે. અને ઓલ્ડ બુલ લી એટલે કે વિલિયમ એસ બરોઝ, જે થોડો જ્ઞાની પણ નશાખોર બૌદ્ધિક સલાહકાર જેવો છે.
અને સ્ત્રી પાત્રો મેરીલુ, કેમેલ, ટેરી.
હા, એ પ્રેમ અને સ્થિરતાની ઝંખના રજૂ કરે છે. પણ ઘણીવાર આ પુરુષ પાત્રોની સતત ગતિ અને બેજવાબદારીનો ભોગ બનતી દેખાય છે. એ પણ આ વાર્તાની એક દુઃખદ બાજુ છે જેની નોંધ લેવી જોઈએ.
હવે આખી કથાના પ્રવાહની વાત કરીએ. 5 ભાગમાં વહેંચાયેલી છે 1947થી 1950 સુધીની યાત્રાઓ. દરેક યાત્રા કંઈક અલગ કહે છે.
હા, દરેક તબક્કે મનોભાવ બદલાય છે. આપણે દરેક ભાગની વિગતમાં જવાને બદલે એના મુખ્ય વળાંકો જોઈએ તો.
હા, એ વધુ યોગ્ય રહેશે, કારણ કે આ કોઈ સીધી લીટીનો પ્લોટ નથી.
બરાબર. તો શરૂઆતની યાત્રાઓમાં એટલે કે પહેલા અને બીજા ભાગમાં એક પ્રકારનો રોમેન્ટિક આશાવાદ છે, ઉત્સાહ છે. સેલ પશ્ચિમ તરફ જાય છે, અમેરિકાના વિશાળ લેન્ડસ્કેપ જુએ છે, લોકોને મળે છે. ડેનવરમાં ડીન અને મિત્રોનું પેલું રંગીન વર્તુળ.
હા,
સેન ફ્રાન્સિસ્કો, ન્યૂ ઓર્લિન્સની યાત્રાઓ, જાઝ, ગાંજો, ફિલોસોફિકલ વાતો. અહીં રસ્તો સ્વતંત્રતા અને નવા અનુભવોનું પ્રતીક છે.
પણ પછી ધીમે ધીમે કંઈક બદલાય છે, ખરું ને?
હા,
એ રોમાંચ ઓછો થાય છે.
હા, તો ત્રીજા ભાગમાં ગતિ અને ઉન્માદ એની ચરમસીમા પર પહોંચે છે. પેલી ન્યૂયોર્કથી ડેનવર સુધીની કેડિલેક કારની જંગલી સફર, એ નશા અને વાસ્તવિકતાથી ભાગવાનો પ્રયાસ વધુ લાગે છે.
અને ત્યાં જ પેલી ઘટના બને છે.
હા, અહીં જ ડીન પહેલીવાર સેલને અચાનક છોડી દે છે અને ત્યાંથી સેલના મોહભંગની શરૂઆત થાય છે. રસ્તાનો રોમાંચ હવે એમ કહો કે પરિણામો અને જવાબદારીઓની છાયા હેઠળ આવવા લાગે છે.
અને અંતિમ યાત્રા મેક્સિકોની, એ તો જાણે આ બધા ભ્રમોનો અંત જ લાવી દેતી હશે.
ધીર રીતે બીમાર પડે છે અને તેની સૌથી નબળી ક્ષણે
ડીન શું કરે છે?
ડીન તેને ફરી એકલો મૂકીને ચાલ્યો જાય છે. આ વિશ્વાસઘાત સેલ માટે ડીન પ્રત્યેના આકર્ષણનો અંત લાવી દે છે. એ સમજી જાય છે કે ડીનની પેલી કહેવાતી સ્વતંત્રતા પાછળ ઊંડો સ્વાર્થ અને હા સંવેદનહીનતા છુપાયેલા છે.
અને અંતે પાંચમા ભાગમાં વાર્તા પાછી ન્યૂયોર્ક આવે છે.
હા, સેલ હવે શાંત છે, સ્થિર સંબંધમાં છે અને આ બધા અનુભવો વિશે લખી રહ્યો છે. ડીન છેલ્લી વાર દેખાય છે એકદમ દયનીય હાલતમાં, તૂટેલો, એકલો. સેલ તેને મદદ કરી શકતો નથી.
આ અંત ઉદાસી ભર્યો છે.
ઉદાસ છે, પણ તેમાં એક પ્રકારની સ્વીકૃતિ અને પરિપક્વતા પણ છે. સેલ રસ્તા પરના જીવનને પાછળ છોડી ચૂક્યો છે, પણ તેની સ્મૃતિઓ, ખાસ કરીને ડીનની, એ હંમેશા તેની સાથે રહે છે.
આ કથા દ્વારા કેરોએક ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. પેલો આઈટીની શોધનો મુદ્દો,
હા, એ મુખ્ય છે. શું આ ખરેખર કોઈ આધ્યાત્મિક ખોજ હતી કે પછી ખાલી ક્ષણિક આનંદની તલાશ? નવલકથા આનો કોઈ સીધો જવાબ નથી આપતી, પણ વાચકને વિચારતા કરી મૂકે છે.
અને બીજો મોટો વિષય છે સ્વતંત્રતાનો. પેલી 1950ના દાયકાની અમેરિકન રૂઢિચુસ્તતા સામે આ પાત્રોનો બળવો.
બરાબર, રસ્તો એમને માટે મુક્તિનું પ્રતીક છે, પણ અહીં કેરોઆક એક ગંભીર પ્રશ્ન ઉઠાવે છે. શું જવાબદારીઓ વિનાની નિરંકુશ સ્વતંત્રતા ખરેખર મુક્તિ છે,
કે પછી એ એકલતા અને આત્મવિનાશ તરફ દોરી જતી કેદ છે? ડીનનું પાત્ર,
હા, ડીનનું પાત્ર આ પ્રશ્નનું જીવંત ઉદાહરણ છે.
બીજું શું છે? અમેરિકન પશ્ચિમ વિશે પણ કંઈ છે ને?
હા, અમેરિકન પશ્ચિમની કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત. એ લોકો પશ્ચિમમાં કોઈક અદ્ભુત રોમાન્ટિક સત્ય શોભવા નીકળે છે, પણ તેમને ગરીબી, એકલતા, કઠોર પરિશ્રમનો સામનો કરવો પડે છે.
અને ખરા અમેરિકાની શોધ,
હા, મુખ્ય પ્રવાહની સંસ્કૃતિથી અલગ. મોટા શહેરોના જેઝ ક્લબમાં, નાના ગામડાઓમાં, લઘુમતી સમુદાયોમાં, ખેતરોમાં કામ કરતા મજૂરોમાં, ત્યાં એમને પ્રમાણિકતા દેખાય છે.
મિત્રતાનો વિષય પણ બહુ મહત્વનો છે, ખાસ કરીને સેલ અને ડીનનો સંબંધ.
ખૂબ જ, એ પુરુષો વચ્ચેના ઊંડા લગાવને દર્શાવે છે, પણ સાથે જ એ પણ બતાવે છે કે કેવી રીતે પુરુષોની પોતાની સ્વતંત્રતાની શોધ સ્ત્રીઓ અને પરિવારોને નુકસાન પહોંચાડી શકે છે. એટલે એક રીતે પેલી ઝેરી પુરુષત્વની સૂક્ષ્મ ટીકા પણ છે એમાં.
અને આ બધાની નીચે સતત એક ઉદાસીનો સૂર વહેતો લાગે છે, મોહભંગનો.
હા, મોહભંગ અને સમયના વહેણનો. યુવાનીનો જોશ અને ઉન્માદ કાયમ નથી ટકતો. પાત્રો થાકે છે, સંબંધો તૂટે છે, સપનાઓ રોડાય છે. આ નવલકથા માત્ર ઉજવણી નથી, પણ એક પેઢીના આદર્શવાદના અંતનું કરુણ ગીત પણ છે. એ સ્મૃતિ અને સમયની વાત કરે છે કે કેવી રીતે આપણે ભૂતકાળને યાદ કરીને તેને નવો અર્થ આપીએ છીએ.
આટલા બધા વિચારો અને ભાવનાઓને રજૂ કરવા માટે એમની શૈલી એ ખરેખર ક્રાંતિકારી ગણાય છે. આપણે સહજ ગદ્યની વાત કરી, પણ એ સિવાય
એમની શૈલીમાં ભાષા પોતે જ એક પાત્ર બની જાય છે એમ લાગે. લાંબા, શ્વાસ રોકી દે તેવા વાક્યો, ઓછા વિરામચિહ્નો, જાણે એક જ શ્વાસમાં બધું કહી દેવું હોય.
હા, મેં સાંભળ્યું છે, જાઝ જેવી લય છે એમાં.
બરાબર, બીબોપ જાઝની જેમ જ લયબદ્ધ અને ઉર્જાસભર. વાચકને લાગે કે જાણે તે પોતે જ એ ગાડીમાં બેસીને સફર કરી રહ્યો છે. અને પહેલું પુરુષ વર્ણન સેલના અવાજમાં આપણને સીધા એના અનુભવો અને વિચારો સાથે જોડે છે.
અને રચના પણ રસ્તા જેવી જ છે, આમ તેમ ભટકતી.
હા, એપિસોડિક, એક સ્થળેથી બીજે સ્થળે, કોઈ સીધી રેખામાં નહીં.
અને પ્રતીકોનું શું? રસ્તો, કાર, જાઝ, આ બધાનું શું મહત્વ છે?
ખૂબ જ. રસ્તો એ સ્વતંત્રતા, શોધ, પલાયનનું પ્રતીક છે, પણ સાથે જ અસ્થિરતા અને જોડાણના અભાવનું પણ સૂચક છે.
અને કાર
એ મુક્તિનું સાધન, અમેરિકન ગતિશીલતાનું પ્રતીક, પણ ક્યારેક બંધન પણ બને. અમેરિકન ભૂમિદ્રશ્ય ન્યૂયોર્કથી કેલિફોર્નિયા, મેક્સિકો સુધી એ પાત્રોના આંતરિક મનોજગતનું પ્રતિબિંબ પાડે છે.
અને જાઝ,
જાઝ તો માત્ર સંગીત નથી, એ આખી નવલકથાનો આત્મા છે. ઇમ્પ્રોવાઇઝેશન, ઉર્જા, ભાવનાત્મક ઊંડાણ, સત્યની શોધ, એનું સંગીતમય રૂપ.
કેટલાક અવતરણો ખરેખર યાદ રહી જાય એવા છે. પેલું પ્રખ્યાત વાક્ય, ધી ઓનલી પીપલ ફોર મી આર ધ મેડ વન્સ. મારા માટે તો એ જ લોકો મહત્વના છે જે પાગલ છે.
જીવવા માટે પાગલ, બોલવા માટે પાગલ, બચવા માટે પાગલ, એક જ સમયે બધું જ ઇચ્છનારા, જે ક્યારેય બગાસું નથી ખાતા કે સામાન્ય વાત નથી કરતા, પણ બળે છે, બળે છે, બળે છે.
તારાઓમાં ફેલાતા રોમન કેન્ડલના ફટાકડાની જેમ. વાહ,
આ તો જાણે બીટ પેઢીનો ઘોષણાપત્ર છે. સામાન્ય સુરક્ષિત જીવનનો અસ્વીકાર, તીવ્રતાથી જુસ્સાથી જીવાયેલા જીવનની ઉજવણી. પણ પેલું બર્ન 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 એમાં એક ચેતવણી પણ છે. આવી આગ તેજસ્વી હોય પણ જલ્દી બુઝાઈ પણ જાય.
અને બીજું એક, જે પેલી સતત મુસાફરીની ઉદાસી બતાવે છે, જ્યારે તમે લોકોથી દૂર ગાડી ચલાવી રહ્યા હો અને તેઓ મેદાનમાં નાના ટપકા જેવા બનીને વિખરાઈ જાય, ત્યારે એ કઈ લાગણી હોય છે?
એ છે આ વિશાળ દુનિયા જે આપણને ઘેરી વળે છે, અને એ છે વિદાય. પણ આપણે આકાશ નીચેના આગલા પાગલ સાહસ તરફ આગળ વધીએ છીએ. આ પંક્તિઓ રસ્તાના જીવનની મીઠી કડવી વાસ્તવિકતા બતાવે છે. દરેક નવી શરૂઆત પાછળ કોઈક વિદાયનું દર્દ છે. સતત ગતિ રોમાંચક છે, પણ તેના મૂળમાં એકલતા અને અસ્થાયીપણું પણ છે.
અને છેલ્લે નવલકથાના અંતે સાયલ કહે છે, તો અમેરિકામાં જ્યારે સૂરજ ડૂબે છે, હું ડીન મોરિયાર્ટી વિશે વિચારું છું.
હું ડીન મોરિયાર્ટી વિશે વિચારું છું. આ અંત ખૂબ જ ભાવુક અને શક્તિશાળી છે. સેલ હવે સ્થિર જીવન જીવી રહ્યો છે, પણ ડીનની યાદ, તેની બધી ખામીઓ અને દુઃખદ અંત છતાં અમેરિકાના વિશાળ, એકલ અને સુંદર લેન્ડસ્કેપ સાથે જાણે જોડાઈ જાય છે.
ડીન જાણે અમેરિકાનું જ પ્રતીક બની જાય છે, એના વચન અને એની કરુણતાનું.
બરાબર, તેની સ્મૃતિ સેલના મન પર અને એના લેખન પર કાયમી છાપ છોડી જાય છે.
આ પુસ્તક વાંચ્યા પછી મનમાં કેવી છાપ રહી જાય? એક તરફ પેલો યુવાનીનો જોશ, સ્વતંત્રતાનો નશો, કંઈક નરું કરવાની તમન્ના.
હા, એ બધું છે, પણ બીજી તરફ એ ઉન્માદની કિંમત પણ દેખાય છે. થાક, એકલતા, તૂટેલા સંબંધો અને ડીન જેવા પાત્રોનું પેલું દર્દનાક પતન.
એટલે એ ખાલી રોમેન્ટિક નથી.
બિલકુલ નહીં. તે આપણને વિચારવા મજબૂર કરે છે કે નિરંકુશ સ્વતંત્રતા ખરેખર શું છે. શું મૂળિયા વગરનું જીવન મુક્તિ છે કે એકલતા? તે મુસાફરીનું મહત્વ સમજાવે છે, કદાચ મંઝિલ કરતાં પણ વધુ. અને તે અમેરિકાને એક એવા દેશ તરીકે રજૂ કરે છે જે વિશાળ, સુંદર, શક્યતાઓથી ભરપૂર છે, પણ સાથે સાથે ઊંડી એકલતા અને વિરોધાભાસોથી પણ ઘેરાયેલો છે.
તો આ નવલકથા આજે પણ શા માટે મહત્વની છે? શું શીખવે છે આપણને?
મને લાગે છે કે તેની પેલી કાચી ઉર્જા, તેની પ્રમાણિકતા અને યુવાનીની અર્થ અને અનુભવ માટેની શાશ્વત શોધ એ આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
અને પેલો સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચેનો સંઘર્ષ, એ તો કાયમનો મુદ્દો છે.
બિલકુલ, એ માત્ર 1950ના દાયકાનો મુદ્દો નહોતો, એ આજે પણ એટલો જ જીવન છે.
અને કદાચ એ પણ શીખવે છે કે સાચી શોધ કદાચ બહારના રસ્તાઓ પર ભટકવામાં ઓછી અને પોતાના અંદરના રસ્તાઓને સમજવામાં વધુ રહેલી છે. કેરોવકના પાત્રો ભૌતિક રસ્તા પર પેલું આઈટી શોધતા હતા. શું આજની પેઢી એ જ આઈટીની શોધ ડિજિટલ દુનિયાના અનંત રસ્તાઓ પર સ્ક્રીન પર સ્ક્રોલ કરીને કરી રહી છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે, નહીં?
ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.